એકત્રા ફાઉન્ડેશન પ્રસ્તુત કરે છે ગ્રંથસાર, વિશ્વની ઉત્તમ આત્મકથાઓ અને શ્રેષ્ઠ જીવનચરિત્રોનો સાર હવે આપણી ભાષામાં. આ ઓડિયો સારાંશ એકત્રા એઆઈની મદદથી તૈયાર કરવામાં આવ્યો છે. નમસ્કાર, આપણી આજની ચર્ચામાં સૌનું સ્વાગત છે.
નમસ્કાર.
આજે આપણે એક એવા પુસ્તક અને એક એવી વ્યક્તિ વિશે વાત કરવા જઈ રહ્યા છીએ જેમણે 20મી સદી પર અને કદાચ આપણા સમય પર પણ અમિટ છાપ છોડી છે.
હા, આપણે વાત કરી રહ્યા છીએ રામચંદ્ર ગુહા લિખિત પુસ્તક ગાંધી ધ યર્સ ધેટ ચેન્જ ધ વર્લ્ડ વિશે.
ગુજરાતીમાં કહીએ તો ગાંધી યુગ પરિવર્તનના વર્ષો.
બરાબર. અને આ પુસ્તક ખબર છે ખાસ કરીને ગાંધીજીના જીવનના 1915 થી 1948, એટલે કે ભારતમાં એમના પુનરાગમનથી લઈને એમના અવસાન સુધીના સમયગાળા પર ધ્યાન કેન્દ્રિત કરે છે.
એ સમયગાળો જે ખરેખર નિર્ણાયક સાબિત થયો ભારતના ઇતિહાસ માટે અને વિશ્વ માટે પણ.
ચોક્કસ. પણ ગુહાના પુસ્તકની ખાસિયત એ છે કે તે ગાંધીજીને માત્ર એક મહાત્મા તરીકે નથી જોતું,
એટલે કે એક પૂજનીય મૂર્તિ તરીકે નહીં.
હા, ગુહા એમને એક માનવી તરીકે, એમની બધી જ જટિલતાઓ, એમના વિચારોનો વિકાસ, એમના આંતરિક અને બાહ્ય સંઘર્ષો અને હા, એમની કેટલીક મર્યાદાઓ સાથે સમજવાનો એક સંનિષ્ઠ પ્રયાસ કરે છે.
એટલે ગાંધીજીનું રહસ્યમયીકરણ કરવાને બદલે એક વધુ સંતુલિત, સંશોધન આધારિત દૃષ્ટિકોણ રજૂ કરવાનો હેતુ છે.
બરાબર. અને ગુહા સ્પષ્ટ કરે છે કે ગાંધીજી માત્ર ભારતના સ્વાતંત્ર્ય સેનાની નહોતા, એ એક ખૂબ જ મૌલિક વિચારક હતા જેમણે સામાજિક, નૈતિક અને રાજકીય જીવન માટે એક નવી જ દિશા ચીંધી.
અને આજના સમયમાં જ્યાં નેતૃત્વ, નૈતિકતા, સત્ય જેવા મુદ્દાઓ પર સતત ચર્ચા ચાલે છે, ત્યાં ગાંધીજીના જીવન અને વિચારોમાંથી શું શીખી શકાય એ સમજવું વધુ અગત્યનું બની જાય છે.
ચોક્કસ. તો ચાલો આપણે આ યુગ પરિવર્તનની સફર શરૂ કરીએ.
શરૂઆત કરીએ 1915થી. મોહનદાસ કરમચંદ ગાંધી દક્ષિણ આફ્રિકામાં લગભગ 2 દાયકા ગાળ્યા પછી ભારત પાછા ફરે છે. એ ખરેખર એક નવા અધ્યાયનો પ્રારંભ હતો.
બિલકુલ. અને એમના રાજકીય ગુરુ ગોપાલકૃષ્ણ ગોખલે, એમણે એમને બહુ મહત્વની સલાહ આપી.
હા, એ સલાહ કે તરત રાજકારણમાં ન પડતા પહેલા ભારતને સમજો.
બરાબર. ગોખલેએ કહ્યું કે એક વર્ષ તમે ભારતમાં ફરો, લોકોની સ્થિતિ જુઓ, દેશની ખરી વાસ્તવિકતાને ઓળખો. અને ગાંધીજીએ એ વાત માની. ત્રીજા વર્ગના ડબ્બામાં બેસીને આખા ભારતનો પ્રવાસ કર્યો.
ગુહા આ પ્રવાસના મહત્વ પર ભાર મૂકે છે, નહીં?
હા, ગુહા નોંધે છે કે આ પ્રવાસોએ ગાંધીજીને ભારતની ગરીબી, વિવિધતા અને જે મૂળભૂત સમસ્યાઓ હતી તેનો સીધો પહેલો અનુભવ કરાવ્યો. આ અનુભવ જ પછી એમના કામનો પાયો બન્યો.
અને પ્રવાસ પછી તરત જ અમદાવાદમાં સાબરમતી નદીને કિનારે સત્યાગ્રહ આશ્રમની સ્થાપના.
જી, પણ એમની ખરી રાજકીય સક્રિયતા એમ કહીને સ્થાનિક મુદ્દાઓથી શરૂ થઈ. એમના સત્યાગ્રહના પ્રથમ પ્રયોગો
જેમ કે ચંપારણ, અમદાવાદ મિલ સત્યાગ્રહ, ખેડા સત્યાગ્રહ, આ શરૂઆતના પ્રયોગો કેમ આટલા મહત્વના હતા?
જુઓ, ગુહા દલીલ કરે છે કે આ પ્રયોગોએ ગાંધીજીને અને દેશને સત્યાગ્રહની શક્તિનો પરિચય કરાવ્યો. ચંપારણ 1917માં, જ્યાં ગળીના ખેડૂતોનું શોષણ થતું હતું.
હા, ત્યાં એમની લડત સફળ રહી.
બરાબર. એણે સાબિત કર્યું કે દક્ષિણ આફ્રિકામાં એમણે જે પદ્ધતિ વિકસાવી હતી તે ભારતમાં પણ કારગત નીવડી શકે છે. પછી અમદાવાદ મિલ સત્યાગ્રહ 1918માં મજૂરો માટે એમણે પહેલીવાર જાહેર ઉપવાસ કર્યા.
એમની નૈતિક શક્તિનું પ્રદર્શન.
હા, અને ખેડામાં 1918માં જ પાક નિષ્ફળ ગયો હોવા છતાં કર વસૂલી સામે ખેડૂતોનો પક્ષ લીધો. આ નાની સ્થાનિક સફળતાઓએ ગાંધીજીને એક સિદ્ધાંતકારમાંથી એક વ્યવહારુ નેતા, શોષિતોના અવાજ તરીકે સ્થાપિત કર્યા અને રાષ્ટ્રીય સ્તરે એમનો ઉદય થયો.
અને પછી તો ઝડપભેર તેઓ ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસના સર્વોચ્ચ નેતા તરીકે ઉભરી આવ્યા. પણ 1919નું વર્ષ,
યસ,
એ બહુ જ ઉથલપાથલવાળું રહ્યું. રોલેટ એક્ટ આવ્યો.
હા, રોલેટ એક્ટ, એક કાળો કાયદો જેણે સરકારને કોઈ પણ ટ્રાયલ વગર ગમે તેને જેલમાં નાખવાની સત્તા આપી દીધી. નાગરિક સ્વતંત્રતા પર સીધો હુમલો હતો એ.
અને એના વિરોધમાં ગાંધીજીએ પહેલીવાર રાષ્ટ્રવ્યાપી હડતાલનું આહ્વાન કર્યું, એમનું પ્રથમ અખિલ ભારતીય અભિયાન.
બરાબર. અને એ જ અરસામાં જલિયાવાલા બાગનો એ ભયાનક હત્યાકાંડ થયો. નિર્દોષ, નિઃશસ્ત્ર લોકો પર ગોળીબાર. આ ઘટનાએ આખા દેશને હચમચાવી નાખ્યો.
ગુહા કહે છે કે આ ઘટનાઓએ બ્રિટિશ શાસનના ન્યાયીપણાનો જે ભ્રમ હતો લોકોમાં એ તોડી નાખ્યો.
હા, અને એણે જ ગાંધીજીના અસહકાર આંદોલન 1920-22 માટે એમ કહીએ તો જમીન તૈયાર કરી.
અસહકાર આંદોલન તો ખરેખર અભૂતપૂર્વ હતું. લાખો લોકો જોડાયા. સરકારી નોકરી, શાળાઓ, કોલેજો, અદાલતો, વિદેશી માલ, બધાનો બહિષ્કાર.
અને ગુહા ખાસ નોંધે છે એ સમયની હિન્દુ મુસ્લિમ એકતાની જે ખિલાફત ચળવળને કારણે શક્ય બની હતી એવું દ્રશ્ય પહેલા ભાગ્ય જ જોવા મળ્યું હતું.
પણ પ્રશી, ચોરી ચોરા.
હા, 1922માં જ્યારે આંદોલન બરાબર જોશમાં હતું ત્યારે ઉત્તરપ્રદેશના ચોરી ચોરા ગામમાં એક ઉશ્કેરાયેલા ટોળાએ પોલીસ સ્ટેશનને આગ લગાડી દીધી અને એમાં કેટલાક પોલીસવાળા મૃત્યુ પામ્યા.
અને ગાંધીજીએ?
ગાંધીજીએ તરત જ તાત્કાલિક અસરથી આખો અસહકાર આંદોલન પાછું ખેંચી લેવાની જાહેરાત કરી દીધી.
આ નિર્ણય તો બહુ વિવાદાસ્પદ રહ્યો. કોંગ્રેસમાં જ મોટા નેતાઓ એમનાથી નારાજ થયા હતા. શું ગુહા આને રાજકીય ભૂલ ગણે છે?
ના, ગુહા સ્પષ્ટપણે કહે છે કે ગાંધીજી માટે આ રાજકારણનો નહીં પણ સિદ્ધાંતનો પ્રશ્ન હતો. એમનું માનવું હતું કે હિંસાના માર્ગે મળેલું સ્વરાજ એ સાચું સ્વરાજ નથી. સાધન પણ સાધ્ય જેટલું જ પવિત્ર હોવું જોઈએ,
ભલે તાત્કાલિક રાજકીય નુકસાન વેઠવું પડે.
બરાબર, અહિંસા સાથે કોઈ સમાધાન નહીં. આ ઘટના ગુહાના મતે ગાંધીજીના નૈતિક નેતૃત્વને વ્યાખ્યાયિત કરે છે. ભલે એ સમયે ઘણા સાથીઓ એમનાથી દૂર થયા, આ પછી એમણે સક્રિય રાજકારણથી થોડો સમય દૂર રહીને રચનાત્મક કાર્યક્રમ પર ધ્યાન આપ્યું.
એટલે કે ખાદી, અસ્પૃશ્યતા નિવારણ, ગ્રામ સ્વરાજ.
હા, સમાજના પાયાને મજબૂત કરવાનું કામ.
પણ પછી ફરી એક મોટો ધમાકો, 1930, દાંડીકૂચ, મીઠાનો સત્યાગ્રહ. ગુહા આને ગાંધીજીની રાજકીય કુશળતાનું શિખર ગણે છે.
ચોક્કસપણે. જુઓ, મીઠું કેટલી સામાન્ય વસ્તુ લાગે નહીં, પણ એ દરેક ભારતીયના જીવન સાથે જોડાયેલી હતી અને એના પર બ્રિટિશ સરકારનો અન્યાયી કર અને મોનોપોલી.
ગાંધીજીએ આ સામાન્ય લાગતા મુદ્દાને પકડીને આખા સામ્રાજ્યને પડકાર ફેંક્યો.
બરાબર. સાબરમતીથી દાંડી સુધીની લગભગ 240 માઇલની પગપાળા યાત્રા, દાંડીના કિનારે ચપટી મીઠું ઉપાડીને કાયદાનો ભંગ કરવો, આ એક પ્રતિકાત્મક કૃત્ય હતું જેણે આખા દેશમાં જાણે વીજળીનો સંચાર કર્યો
અને દુનિયાભરનું ધ્યાન ખેંચાયું. ટાઈમ મેગેઝિને એમને મેન ઓફ ધ ઇયર બનાવ્યા.
હા, આ સત્યાગ્રહની વ્યાપકતા અને અસર એટલી હતી કે બ્રિટિશ સરકારને વાટાઘાટો માટે તૈયાર થવું પડ્યું અને એના પરિણામે લંડનમાં ગોળમેજી પરિષદ યોજાઈ.
પણ આ જ સમય હતો જ્યારે ભારતીય સમાજની અંદરના મતભેદો પણ વધુ સ્પષ્ટ થયા, ખાસ કરીને ડૉક્ટર બી આર આંબેડકર સાથેનો સંઘર્ષ.
હા, ગુહા આ મુદ્દાનું બહુ જ ઊંડાણપૂર્વક અને સંવેદનશીલતાથી વિશ્લેષણ કરે છે. ગોળમેજી પરિષદમાં આંબેડકરે દલિતો માટે અલગ મતદાર મંડળની માંગણી કરી,
જેનો ગાંધીજીએ સખત વિરોધ કર્યો. એમને ડર હતો કે આનાથી હિન્દુ સમાજ વધુ વિભાજિત થઈ જશે.
બરાબર. અને આ મુદ્દે એમણે જેલમાં, યરવાડા જેલમાં આમરણ ઉપવાસ શરૂ કર્યા. ભારે દબાણ સર્જાયું. અંતે ગાંધીજી અને આંબેડકર વચ્ચે પૂના કરાર થયો 1932માં,
જેમાં અલગ મતદાર મંડળને બદલે અનામત બેઠકોની વ્યવસ્થા સ્વીકારવામાં આવી.
હા, ગુહા દર્શાવે છે કે આ માત્ર રાજકીય સોદાબાજી નહોતી પણ જાતિ વ્યવસ્થા અને દલિતોના સ્થાન વિશે બે મહાન નેતાઓ વચ્ચેનો ઊંડો વૈચારિક મતભેદ હતો. આ અનુભવ પછી ગાંધીજીએ પોતાનું જીવન જાણે હરિજન સેવા અને અસ્પૃશ્યતા નિવારણ માટે વધુ સમર્પિત કરી દીધું અને કોંગ્રેસની રોજબરોજની રાજનીતિથી થોડા અલિપ્ત થયા.
પછી આવે છે બીજું વિશ્વયુદ્ધ અને 1942નું ભારત છોડો આંદોલન, કરેંગે યા મરેંગેનો નારો.
આ ગાંધીજીનું છેલ્લું અને સૌથી મોટું, સૌથી વ્યાપક જન આંદોલન હતું. સંપૂર્ણ સ્વતંત્રતાની તાત્કાલિક માંગ. બ્રિટિશ સરકારે આનો જવાબ ખૂબ જ કડકાઈથી આપ્યો. ભયંકર દમન થયું.
ગાંધીજી સહિત લગભગ બધા જ મોટા નેતાઓને જેલમાં પૂરી દેવામાં આવ્યા.
હા, ગાંધીજીને પૂનાના આગાખાન પેલેસમાં નજરકેદ રખાયા. ગુહા નોંધે છે કે આ કેદવાસ એમના માટે વ્યક્તિગત રીતે પણ બહુ દુઃખદાયક રહ્યો. એમના લાંબા સમયના સાથી અને અંગત સચિવ મહાદેવ દેસાઈ અને પછી એમના પત્ની કસ્તુરબા,
બંનેનું અવસાન આ કેદ દરમિયાન જ થયું.
હા, એ બહુ મોટી અંગત ખોટ હતી એમના માટે.
જેલમાંથી છૂટ્યા પછીનો સમયગાળો, સ્વતંત્રતા નજીક આવી રહી હતી, પણ સાથે સાથે ભાગલાનો ઓળો પણ ઘેરો બની રહ્યો હતો. ગુહા એ અહીં એક વાત નોંધે છે કે કોંગ્રેસ હાઈકમાન્ડમાં હવે ગાંધીજીનો પહેલા જેવો પ્રભાવ નહોતો રહ્યો.
હા, એ રસપ્રદ અવલોકન છે. ગુહા દર્શાવે છે કે યુદ્ધ પછીની બદલાયેલી પરિસ્થિતિ, જિન્ના અને મુસ્લિમ લીગની પાકિસ્તાન માટેની મક્કમ માંગ અને સત્તાના હસ્તાંતરણની ઉતાવળ, આ બધા વચ્ચે નહેરુ પટેલ જેવા ગાંધીજીના નિકટના ગણાતા નેતાઓ પણ વ્યવહારિક કારણોસર ભાગલાના વિકલ્પ તરફ ઢળી રહ્યા હતા.
જ્યારે ગાંધીજી અંત સુધી અખંડ ભારતના હિમાયતી રહ્યા.
હા, પણ એમની વાતનું વજન હવે એટલું નહોતું રહ્યું એમ ગુહાનું માનવું છે. ભાગલાની જાહેરાત થઈ અને પછી જે કોમી હિંસા ફાટી નીકળી, કલકત્તા, નોઆખાલી, બિહાર, પંજાબ, એ જોઈને ગાંધીજી ભાંગી પડ્યા હતા.
અને એ જ સંદર્ભમાં ગુહા નોઆખાલીમાં 77 વર્ષની ઉંમરે ગાંધીજીએ જે પગપાળા શાંતિ યાત્રા કરી તેને તેમનો શ્રેષ્ઠ સમય, ફાઇનેસ્ટ આવર, કહે છે. આ થોડું વિચિત્ર નથી લાગતું? રાજકીય રીતે તો એ હાશિયામાં ધકેલાઈ ગયા હતા.
જુઓ, ગુહાની દલીલ એ છે કે ભલે રાજકીય રીતે એમનું મહત્વ ઘટ્યું હતું, પણ નૈતિક હિંમતની દ્રષ્ટિએ એ એમના જીવનનું શિખર હતું. જ્યારે ચારે તરફ આગ હતી, નફરત હતી, ત્યારે આ વૃદ્ધ માણસ એકલા, કોઈ સુરક્ષા વગર, ગામડે ગામડે ફરીને શાંતિ અને ભાઈચારાની અપીલ કરી રહ્યા હતા.
સત્તા કે પદ વગર, માત્ર પોતાના નૈતિક બળ પર.
બરાબર. ગુહા માને છે કે આ એમના જીવનભરના સિદ્ધાંતોનું સૌથી શુદ્ધ અને શક્તિશાળી પ્રગતિકરણ હતું. જો કે 15 ઓગસ્ટ 1947, ભારતની આઝાદીનો દિવસ, ત્યારે ગાંધીજી દિલ્હીના જશ્નથી દૂર કલકત્તામાં હિંસા રોકવાનો પ્રયાસ કરી રહ્યા હતા.
એટલે સ્વતંત્રતાની ખુશી સાથે ભાગલાની વેદના, એક જટિલ અનુભવ.
હા, રાજકીય વિજય સાથે એક ઊંડી વ્યક્તિગત અને વૈચારિક હાર પણ હતી એમના માટે.
અને આઝાદી પછીના એમના અંતિમ મહિનાઓ
દિલ્હીમાં ફરી કોમી હિંસા ફાટી નીકળી, એમનો છેલ્લો ઉપવાસ.
હા, દિલ્હીમાં શાંતિ સ્થપાય માટે અને અંતે 30 જાન્યુઆરી 1948 નાથુરામ ગોડસે દ્વારા એમની હત્યા.
એમની શહીદીએ ગુહા મુજબ ભારતના બિનસાંપ્રદાયિક સહિષ્ણુ સ્વરૂપના આદર્શને વધુ મજબૂત કર્યો.
હા, એ આઘાત એટલો મોટો હતો કે તેને થોડા સમય માટે કોમી જનૂનને શાંત પાડવામાં મદદ કરી.
આ તો થઈ એમના જીવનના મુખ્ય પડાવોની વાત. પણ ગુહાના પુસ્તકનો મોટો ભાગ ગાંધીજીના મૂળભૂત દર્શન, એમના મૂલ્યોને સમજાવવામાં રોકાયેલો છે. એક મુખ્ય વાત વારંવાર આવે છે, રાજકીય અને વ્યક્તિગત જીવનનું જોડાણ.
બિલકુલ. ગાંધીજી માટે સ્વરાજ એટલે માત્ર અંગ્રેજોથી આઝાદી નહીં, એનો ઊંડો અર્થ હતો સ્વરાજ, પોતાના પર રાજ.
એટલે કે આત્મનિયંત્રણ. હા, પોતાની ઇન્દ્રિયો પર, પોતાની નબળાઈઓ પર કાબુ મેળવવો. એમના સત્યના પ્રયોગો, બ્રહ્મચર્યના પ્રયોગો, આહાર પર નિયંત્રણ, ખાદીનો આગ્રહ, આ બધું માત્ર અંગત નહોતું,
એ નૈતિક શક્તિ કેળવવાનું સાધન હતું.
બરાબર. આત્મશક્તિ, જે એમના મતે રાજકીય અને સામાજિક પરિવર્તન માટે જરૂરી હતી. એમનું જીવન જ એમનો સંદેશ હતો એમ કહીએ તો ચાલે.
અને સત્યાગ્રહ, એ કોઈ ચોક્કસ ફોર્મ્યુલા હતી?
ના, જરાય નહીં. ગુહા એને નિર્માણાધીન વિજ્ઞાન કહે છે, એટલે કે સતત વિકાસ પામતું પ્રયોગાત્મક વિજ્ઞાન. એ કોઈ જડ સિદ્ધાંત નહોતો, પણ સંજોગો પ્રમાણે બદલાતી રચનાત્મક, અહિંસક સંઘર્ષની પદ્ધતિ હતી,
જેનો હેતુ માત્ર વિરોધીને હરાવવાનો નહીં, પણ એનું હૃદય પરિવર્તન કરવાનો હતો.
બરાબર. એને સત્યનો અનુભવ કરાવવાનો.
બીજો એક મહત્વનો મુદ્દો જે ગુહા ઉઠાવે છે તે ગાંધીજી માટે સ્વતંત્રતા અને સમાજ સુધારણાની અવિભાજ્યતાનો છે.
ચોક્કસ. ગાંધીજી દ્રઢપણે માનતા હતા કે જ્યાં સુધી આપણો સમાજ અસ્પૃશ્યતા, જાતિભેદ, કોમી ઝઘડા જેવી આંતરિક બદીઓથી પીડાતો રહેશે, ત્યાં સુધી રાજકીય આઝાદી અધૂરી છે, અર્થહીન છે.
સાચું સ્વરાજ તો ત્યારે જ આવે જ્યારે સમાજ નૈતિક રીતે સારો બને.
હા, અને ગુહા નોંધે છે કે આ મોરચે ખાસ કરીને હિન્દુ મુસ્લિમ એકતા સ્થાપવામાં અને અસ્પૃશ્યતા નાબૂદીમાં મળેલી નિષ્ફળતા એ એમના જીવનની એક મોટી ટ્રેજેડી હતી.
ગુહા ગાંધીજીને માત્ર ભારતના નેતા તરીકે નથી જોતા, પણ એક વૈશ્વિક વિચારક તરીકે પણ રજૂ કરે છે.
હા, કારણ કે એમના વિચારોની અસર વૈશ્વિક હતી. અહિંસાનો સિદ્ધાંત, પર્યાવરણ પ્રત્યેની એમની ચિંતા, એ મોટા ઉદ્યોગો અને આંધળા આધુનિકીકરણના ટીકાકાર હતા.
સર્વધર્મ સંભાવ, આંતરધર્મીય સંવાદ,
હા, આ બધા વિચારો એમના સમય કરતાં ઘણા આગળ હતા. અને એમનો પ્રભાવ જુઓ ને, માર્ટિન લુથર કિંગ જુનિયર, નેલ્સન મંડેલા અને દુનિયાભરની કેટલીય શાંતિ અને નાગરિક અધિકાર ચળવળો પર પડ્યો.
અને આ પુસ્તકની એક મહત્ત્વની વાત એ છે કે તે ગાંધીજીની ટીકા કરતા કે એમની મર્યાદાઓ બતાવતા અચકાતું નથી. જેમ કે એમની જીદ, ક્યારેક કુટુંબ પ્રત્યેનું કઠોર વલણ, બ્રહ્મચર્યના પ્રયોગો, આ બાબતો ચર્ચવાથી શું ફાયદો?
આનાથી ગાંધીજી વધુ માનવીય લાગે છે, વધુ વાસ્તવિક, વધુ વિશ્વસનીય. ગુહા એમને ભગવાનના અવતાર તરીકે નથી ચીતરતા, પણ એક એવા માણસ તરીકે રજૂ કરે છે જેણે અસાધારણ નૈતિક ઊંચાઈઓ સર કરવાનો પ્રયાસ કર્યો, પણ જેમાં માનવ સહજ નબળાઈઓ અને વિરોધાભાસો પણ હતા.
એમની મહાનતા એમની ભૂલો છુપાવવામાં નહીં, પણ એને સ્વીકારીને આગળ વધવામાં હતી.
બરાબર. પોતાની ભૂલોને હિમાલય જેવડી ભૂલ કહેવામાં પણ એમને સંકોચ નહોતો, અને એમાંથી શીખવાનો સતત પ્રયાસ કરતા. આ જ એમને વધુ પ્રેરણાદાયક બનાવે છે.
એ પણ મહત્વનું છે કે એમના વિચારો કોઈ બંધ ઓરડામાં નહીં, પણ એમના સમયના અન્ય મહાન લોકો સાથેના સંવાદ અને મતભેદમાંથી ઘડાયા હતા. આંબેડકર, જિન્ના, ટાગોર, સુભાષચંદ્ર બોઝ.
ખરેખર ગુહા આ બૌદ્ધિક આપલેને બહુ મહત્વ આપે છે. આંબેડકર સાથે જાતિ વ્યવસ્થા પર, જિન્ના સાથે રાષ્ટ્રવાદ અને લઘુમતી અધિકારો પર, ટાગોર સાથે રાષ્ટ્રવાદ અને શિક્ષણ પર, સુભાષબાબુ સાથે હિંસાના ઉપયોગ પર. આ બધા મતભેદો અને ચર્ચાઓએ ગાંધીજીના પોતાના વિચારોને વધુ સ્પષ્ટ અને પરિપક્વ બનાવ્યા.
એ દર્શાવે છે કે આઝાદીની લડત એક જીવંત વૈચારિક મંથન પણ હતું.
ચોક્કસ. ચાલો હવે આપણે ગાંધીજીના જીવનના એવા ત્રણ મુખ્ય વળાંકો પર વાત કરીએ જેને ગુહા પરિવર્તનકારી ગણે છે. પહેલું, ચંપારણ સત્યાગ્રહ 1917.
હા, દક્ષિણ આફ્રિકાથી આવ્યા પછી ભારતમાં આ એમનો પહેલો મોટો સત્યાગ્રહ. બિહારના ચંપારણમાં ગળીના ખેડૂતો પર અંગ્રેજ માલિકો જુલુમ કરતા હતા. ગાંધીજી ત્યાં ગયા, બધી હકીકત જાણી અને ખેડૂતોને અહિંસક રીતે લડવા તૈયાર કર્યા.
આ પરિવર્તનકારી કેમ?
કારણ કે એણે પહેલીવાર ભારતીય જમીન પર સત્યાગ્રહની તાકાત બતાવી, અને ગાંધીજી જે હજી સુધી બહારના નિરીક્ષક જેવા હતા તે સીધા જ શોષિતોના અને દેશના નેતા તરીકે ઉભરી આવ્યા.
બીજો વળાંક, ચોરી ચોરા પછી અસહકાર આંદોલન પાછું ખેંચી લેવું, 1922.
હા, જ્યારે આંદોલન પૂરજોશમાં હતું ત્યારે ચોરી ચોરાની હિંસક ઘટના બની. ગાંધીજીએ તરત આંદોલન બંધ કરી દીધું, ભલે ગમે તેટલી ટીકા થઈ.
આ પરિવર્તનકારી કેમ હતું?
ગુહાના મતે આ ક્ષણે સ્પષ્ટ થઈ ગયું કે ગાંધીજી માટે અહિંસાનો સિદ્ધાંત કોઈપણ રાજકીય લાભ કરતાં વધુ મહત્વનો હતો. એ એમના નેતૃત્વનો પાયાનો સિદ્ધાંત બની ગયો, સાધનની શુદ્ધિ પરનો આગ્રહ. અને ત્રીજી ઘટના, દાંડીકૂચ 1930.
મીઠા જેવી સામાન્ય વસ્તુ પરનો અન્યાયી કાયદો તોડવા માટે એમણે જે રણનીતિ બનાવી એ અદ્ભુત હતી. પદયાત્રા, કાયદાનો સવિનય ભંગ, દેશવ્યાપી આંદોલન
અને આખી દુનિયાનું ધ્યાન ખેંચ્યું.
હા, આ ઘટના પરિવર્તનકારી હતી, કારણ કે એણે સત્યાગ્રહની શક્તિ અને ગાંધીજીની રણનીતિક પ્રતિભા આખી દુનિયાને બતાવી.
આઝાદીની લડતને નવું બળ મળ્યું અને ગાંધીજી એક વૈશ્વિક નેતા તરીકે સ્થાપિત થયા.
ગાંધીજીના જીવનમાંથી અને ખાસ કરીને ગુહા જે રીતે એને રજૂ કરે છે એમાંથી આપણને ઘણા માનવીય બોધપાઠ મળે છે, જેમ કે નૈતિક નેતૃત્વ.
હા, એમનું નેતૃત્વ કોઈ પદ કે સત્તા પર આધારિત નહોતું, એ એમના નૈતિક અધિકારમાંથી આવતું હતું. જે કહેતા તે જીવવાનો પ્રયત્ન કરતા. આજના સમયમાં આ બહુ મોટી વાત છે.
અને આદર્શો અને વ્યવહારિકતા વચ્ચે સંતુલન સાધવાની સતત મથામણ પણ દેખાય છે.
બિલકુલ. એમનું જીવન એ વાતનું ઉદાહરણ છે કે નૈતિક સિદ્ધાંતો પર અડગ રહેવું અને રાજકીય વાસ્તવિકતાઓનો સામનો કરવો એ કેટલું મુશ્કેલ છે. એ એક સતત સંઘર્ષ છે. અને પોતાના વ્યક્તિગત ઉદાહરણથી લોકોને પ્રેરિત કરવાની શક્તિ, એમની સાદગી, જાત મહેનત.
હા, એમની રહેણી કરણી જ એક સંદેશ હતી. ખાદી પહેરવી, પોતાનું કામ જાતે કરવું, આ બધું લોકોને સ્પર્શી જતું હતું.
સમાજના ઊંડા પ્રશ્નો જેમ કે જાતિવાદ, કોમી વિખવાદ, એની સાથેનો એમનો સંઘર્ષ શું શીખવે છે?
એ શીખવે છે કે આવા જટિલ પ્રશ્નોના ઉકેલ રાતોરાત નથી આવતા, એના માટે લાંબા ધીરજપૂર્વકના પ્રયત્નો અને પ્રતિબદ્ધતા જોઈએ અને એમનો સંઘર્ષ આજે પણ આપણને એ દિશામાં કામ કરતા રહેવાની પ્રેરણા આપે છે.
અને ભૂલો સ્વીકારવાની અને એમાંથી શીખવાની એમની તૈયારી,
હા, એ બહુ મોટી વાત છે. પોતાની ભૂલ જાહેરમાં કબૂલવી, એનું પ્રાયશ્ચિત કરવું અને એમાંથી શીખીને આગળ વધવું, આ એમને એક સ્થિતિસ્થાપક વિકસતા નેતા બનાવે છે.
જાહેર જીવનનો અંગત જીવન પર પડતો બોજ પણ ગુહાના પુસ્તકમાં દેખાય છે.
હા, ખાસ કરીને કસ્તુરબા સાથેના અને પોતાના પુત્રો સાથેના એમના સંબંધો. એ દર્શાવે છે કે મોટા ધ્યેયો પાછળ ક્યારેક અંગત જીવનની કિંમત ચૂકવવી પડે છે.
અને વિરોધીઓ સાથે પણ સંવાદ ચાલુ રાખવાની એમની નીતિ.
એ ક્યારેય વાતચીતના દરવાજા બંધ નહોતા કરતા. ગમે તેટલા મતભેદ હોય, બ્રિટિશ વાઇસરોય હોય કે આંબેડકર કે જિન્ના, એ સંવાદ માટે હંમેશા તૈયાર રહેતા.
અને છેલ્લે, નફરત અને હિંસાના માહોલમાં પણ શાંતિ માટે અડગ રહેવાની હિંમત.
નોઆખલીની યાત્રા, દિલ્હીનો છેલ્લો ઉપવાસ એ એના ઉત્તમ ઉદાહરણ છે. જ્યારે બધું જ નકારાત્મક લાગે ત્યારે પણ સત્ય અને પ્રેમના માર્ગ પર ચાલતા રહેવાની એમની શ્રદ્ધા અને હિંમત ખરેખર અસાધારણ હતી.
તો આપણી આ લાંબી અને ઊંડી ચર્ચાના અંતે જો આપણે ગુવાના આ પુસ્તકમાંથી ગાંધીજીના જીવન અને વિચાર વિશે ત્રણ મુખ્ય તારણો કાઢવા હોય તો તે કયા હોઈ શકે? પહેલા કોઈ ભાવનાત્મક અંતરદૃષ્ટિ.
ભાવનાત્મક અંતરદૃષ્ટિ મને લાગે છે કે એ છે કે સાચી શક્તિ અને હિંમત હથિયારોમાં કે બળપ્રયોગમાં નથી, પણ પ્રેમ, કરુણા અને આત્મબલિદાનમાં છે. નફરતનો સાચો જવાબ અંતે તો પ્રેમ અને સહનશીલતા જ છે, જે ગાંધીજીએ પોતાના જીવનના અંતિમ સૌથી મુશ્કેલ સમયમાં કરી બતાવ્યું.
અને બૌદ્ધિક અંતરદૃષ્ટિ.
બૌદ્ધિક અંતરદૃષ્ટિ એ છે કે ગાંધીજીનો સત્યાગ્રહનો વિચાર એ માત્ર એક રાજકીય ટેક્ટિક નહોતી, પણ એ નૈતિક અને સામાજિક પરિવર્તન માટેની એક ઊંડી, પ્રાયોગિક અને સતત વિકસતી ફિલોસોફી હતી, જે એ વાત પર ભાર મૂકે છે કે સાધ્ય જેટલું મહત્વનું છે એટલા જ સાધનો પણ શુદ્ધ હોવા જોઈએ.
સાધન શુદ્ધિનો આગ્રહ. અને છેલ્લે, કોઈ સાર્વત્રિક અંતરદૃષ્ટિ.
સાર્વત્રિક અંતરદૃષ્ટિ એ છે કે વ્યક્તિગત પરિવર્તન અને સામાજિક પરિવર્તન અલગ નથી, એ એકબીજા સાથે જોડાયેલા છે. જો આપણે દુનિયાને બદલવા માંગતા હોઈએ તો શરૂઆત પોતાની જાતથી કરવી પડશે. પોતાના આદર્શો પ્રમાણે જીવવું, સત્યના પ્રયોગો કરવા અને આત્મશુદ્ધિ માટે સતત મથવું, આ ગાંધીજીનો સંદેશ આજે પણ એટલો જ પ્રસ્તુત અને સાર્વત્રિક છે.
આ સંવાદ અહીં પૂરો થાય છે. ફરી મળીશું આવતા અંકે એક નવી વિશ્વવિખ્યાત વ્યક્તિ, એક નવા પુસ્તક અને એક નવા વિચાર સાથે, જે આપણી દુનિયાને આકાર આપે છે. આ ઓડિયો સારાંશ તમારા માટે એકત્ર ફાઉન્ડેશન દ્વારા પ્રસ્તુત છે.